તારીખ 1/7/1998 શ્રી સમયસર કળષ્ટિકા શ્લોક નંબર 21 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 330 મૂળ કેસેટમાં હમિંગ છે.
શ્રી સમયસર પરમાનો જીવ અધિકારની 19મી કથાનો જેમ સ્પર્શાદીમાં પૂતગળનો અને પૂતગળમાં સ્પર્શાદીનો અનુભવ થાય છે, દ્રષ્ટાંત છે કે સ્પર્શ રસ ગંધ વગેરેમાં પૂતગળનો અનુભવ થાય છે અને પૂતગળમાં સ્પર્શ રસ વગેરેનો અનુભવ થાય છે, અર્થાત બંને એક રૂપ અનુભવાય છે. ગુણ અને ગુણી સ્પર્શ વગેરેના ગુણની પર્યાયો છે, ઉદ્ગળ દ્રવ છે, ગુણી છે. બંને અભેદ હોવાથી બંનેનો એકરૂપ અનુભવ થાય છે. જેવી રીતે હવે તો એક છે ને એકપણે અનુભવ થાય છે, ઠીક છે. તેમ જ્યાં સુધી આત્માને કર્મ નો કર્મમાં આત્માની અને આત્મામાં કર્મ નો કર્મની ભ્રાંતિ થાય છે, છે બે જુદા જુદા, ઓલા તો બે એક છે દ્રષ્ટાંતમાં. સિદ્ધાંતમાં એમ કે છે કે આ તો બે જુદા છે, કર્મ નો કર્મ ઉદ્ગળ છે, આત્મા ચૈતન્ય છે. તો જ્યાં સુધી આત્માને કર્મ નો કર્મમાં અને આત્મા અને આત્માની નો કર્મમાં આત્માની ભ્રાંતિ થાય છે અને આત્મામાં કર્મ નો કર્મની ભ્રાંતિ થાય છે, અર્થાત બંને જુદા હોવા છતાં એકરૂપ જ્યાં સુધી ભાસે છે, લાગે છે, ત્યાં સુધી તે અપ્રતિબુદ્ધ છે, અજ્ઞાની. ક્યાં સુધી કે જુદા હોવા છતાં એકપણાનો અનુભવ કરે એ ભ્રાંતિ છે, મિથ્યા અનુભવ છે, આત્મામાં પરનો અનુભવ ન થઈ શકે. પર પદાર્થનું જ્ઞાન થઈ શકે પણ અહીંયા અનુભવની વાત ચાલે છે, જ્ઞાનની વાત નથી ચાલતી. અનુભવવું એટલે વેદવું, અનુભવવું એટલે ભોગવવું, એ અશક્ય છે. આત્મા પર પદાર્થને ભોગવી શકે, વેદી શકે, અનુભવી શકે તે અશક્ય છે. છતાં પણ હું અનુભવું છું એવી જે ભ્રાંતિ, એ મિથ્યા અનુભવ છે. ભ્રાંતિ કહો કે મિથ્યા અનુભવ કહો. હવે ક્યાં સુધી વાત આવે છે કે વેદના થઈ, છરી વાગી ગઈ, ચપ્પુ વાગી ગયું, કાંઈ પણ એક્સિડન્ટથી વાગે ત્યારે વેદના થાય, તો એ વેદનામાં પોતાનો અનુભવ થાય કે મને વેદના થાય છે, આ મીઠા અનુભવ છે. વેદના નામની પર્યાય તો પૂતગળને છે, જીવના જ્ઞાનમાં એનું પ્રતિબિંબ પડે છે. દ્રષ્ટાંત પણ લઈએ તો કે મરચાની તીખાશ તે મરચાની પર્યાય છે. મરચું તીખું હોય, કારેલું કડવું હોય, લીમડો કડવો હોય, એ પર્યાય કોની? મરચાની કે લીમડાની, બરાબર છે. જીવ એનો સ્વાદ લે છે કે મને કડવું લાગ્યું, આ ભ્રાંતિ છે. જળને સુખ દુઃખ નો અનુભવ નથી, સુખ દુઃખ નો અનુભવ જીવ કરે છે, પણ દુઃખ નો અનુભવ કરે છે એ ભ્રાંતિથી કરે છે, અને અનુકૂળતામાં સુખ નો અનુભવ કરે છે એ પણ ભ્રાંતિગત અનુભવ છે. બે એ જીવની પર્યાય છે. ભ્રાંતિ છે એ જીવની પર્યાય છે, સાતાવેદની અસાતાવેદની એ શરીરની પર્યાય છે. વેદની કર્મ છે એ કર્મ પ્રકૃતિ પૂતગળનો પર્યાય ને પૂતગળનો વિપાક છે. જેમ કેરી ખાટી હતી એ પાકીને મીઠી થઈ, પાકી એટલે વિપાક આવ્યો, પાકવું એટલે વિપાક, વિશેષપણે પાકવું, ખાટીમાંથી મીઠી થઈ એ પર્યાય પૂતગળની છે. મને મીઠી થઈ માટે સારી લાગી, મને ખાટી માટે સારી નહીં, એ સુખ દુઃખનો અનુભવ જીવની પર્યાય છે. હવે જીવ ભ્રાંતિથી એ સુખ દુઃખનો અનુભવ કરે છે એવા પ્રકારે એમ કેવું છે. જીવને જણાય છે ત્યાં સુધી વાત સાચી, કે ખાટું હોય તો ખાટું જણાય, મીઠું હોય તો મીઠું જણાય. એમ જીવને વેદના છે તે જણાય એ વાત સાચી. ચોક્કસ પ્રકારના પૂતગળના પર્યાયો શરીરમાં પર્યાય ધારણ કરે વેદનીની, ત્યારે એનું જ્ઞાન થાય એને, પણ મને થાય એ અનુભવ એ મિથ્યા અનુભવ છે. જ્ઞાન ભિન્નપણે ભિન્ન પદાર્થનું જ્ઞાન થવું એમાં દોષ નથી. ફરી છે, ભિન્ન પદાર્થનું ભિન્નપણે જ્ઞાન થવું તેમાં દોષ નથી. દોષ ક્યારે છે કે ભિન્નપણા ભિન્ન પદાર્થનું અભિન્નપણે જ્ઞાન થાય ત્યારે, અભિન્ન અનુભવ થાય ત્યારે, ત્યારે દોષ છે, બાકી દોષ નથી. ગુરુદેવ ત્યાં સુધી લેતા કે જીવની પર્યાયમાં રાગ ભલે થતો હોય, રાગનું ભિન્ન જ્ઞાન થાય કે જ્ઞાનથી આ ભિન્ન તત્વ છે ત્યાં સુધી રાગને જાણવામાં નિર્દોષતા છે. પણ રાગ મને થયો એટલે આત્મા માં થયો, જ્ઞાન માં થયો એ જાણવું તે દોષ છે એમ છે. એટલે ભેદ જ્ઞાન નો વિષય અહીંયા સ્પષ્ટ થાય છે કે જે આત્મા ભેદ જ્ઞાન કરે છે એ આત્માને શરીરની પીડા છે, માની લ્યો. એ વખતે જો ભેદ જ્ઞાન બરાબર ચાલતું હોય તો સ્પષ્ટપણે પીડા તીવ્ર મંદ છે એનું જ્ઞાન થાય, પણ સ્પષ્ટપણે પીડા મારામાં થાય છે એવું જ્ઞાન ન થાય ભેદ જ્ઞાનીને. અને જગતમાં આ વિષય ચમત્કારિક છે, પીડાથી કોઈ જુદો નથી પડી શકતો સંસારનો જીવ. સંસારી જીવને શરીરની પીડા થાય એટલે આકુળ વ્યાકુળ થાય, કેમ કે મારામાં થાય છે, એનો અનુભવ શું છે કે મારામાં થાય છે. વેદ જ્ઞાની ને એ નથી, તીવ્ર પીડા હોય એની તીવ્રતાનું જ્ઞાન કરે, મંદ હોય તો એની મંદતાનું જ્ઞાન કરે, મારામાં થાય છે એવો અનુભવ ન કરે. એવું ભિન્ન રહીને અનુભવ કરવો એમાં પુરુષાર્થની આવશ્યકતા છે, એમાં પુરુષાર્થની આવશ્યકતા ખરી. અને એ પુરુષાર્થ જ્ઞાનમાં, જ્ઞાન વેદનથી પોતાનું એકત્વ અનુભવવાથી થાય છે. પુરુષાર્થ બે બાજુ કામ કરે છે, ભિન્નને ભિન્ન અનુભવો અને જ્ઞાન વેદનને અભિન્નપણે અનુભવવું, એ રીતે પુરુષાર્થ કામ કરે છે એક સાથે સાયમલ્ટેનિયસલી. ફરીથી સમયસરના પાને પાને ભેદ વિજ્ઞાનનો વિષય ઘણા જ ડિફરન્ટ એંગલથી અને અનુભવ પદ્ધતિથી ચર્ચો છે, કેમ કે ભેદ વિજ્ઞાન છે એ વિકલ્પ નથી, પણ એક જીવનો પુરુષાર્થ રૂપ સમ્યક પરિણમનનો પ્રકાર છે. વેદનનો પ્રકાર છે. એ વિકલ્પે નથી, વિચારે નથી, પણ પરિણમન છે. વેદની કર્મ નો ઉદય મને છે એનું દુઃખ છે. સમ્યક દ્રષ્ટિ ભેદ જ્ઞાની જીવ નારકીમાં હોય છે, ત્યાં તો ઘણી વેદના હોય છે. પણ અંતર સુખરસ ઘટાઘટી એ ક્યાંથી આવ્યું? કે ભિન્ન પીડ્યા છે ત્યાં. એટલે વેદનીના અસાતા, વેદનીના ઉદયમાં મને અસાતા છે એનું જ દુઃખ છે. ભિન્ન વેદનને, અસાતાના ભિન્ન વેદનને ભિન્નપણે જાણીને જ્ઞાનમાં રહેતા જ્ઞાનીને દુઃખ નથી. અને ભેદ જ્ઞાનનો પ્રયોગ જે કરતા હોય એને એ પ્રસંગ, એ અવસર વધારે નિર્જરાનું કારણ થાય છે. એ સુખી થતો થતો, સુખને, નિજ સુખને અનુભવતો અનુભવતો એને એવા અસાતા વિના વેદનને માત્ર જાણે છે. શરૂ શરૂમાં એ પ્રયોગ બહુ કર્યા છે. હા, અસાતા વેદન ઠંડીના, કેમ કે સવારના ઠંડી ખૂબ પડતી હોય, શિયાળામાં સુત્તમ ઠંડી પડતી હોય ત્યારે તે 4-4:15 વાગે નીકળી જાઓ, 1:45 ચાલીને હું પહોંચતો, 1:45 પ્રયોગ ચાલતો હોય. બહુ સરસ ચાલે પ્રયોગ કરો એટલે પછી પ્રેક્ટિસ એક એવી વસ્તુ છે કે તમારી ગ્રીપ આપતી જાય, એમાં એક્સપર્ટાઇઝ થતા જાઓ. એક વાર પગનું આ નખનું નયું પાક્યું હતું, અંદર સેપ્ટિક થાય ને ચામડું જાડું હોય નીચે એટલે ફૂટે નહીં જલ્દી. અહીંયા ફોડકી થાય તો ફૂટી જતા વાર ન લાગે, પાતળી ચામડી હોય તરત ફૂટી જાય, ઘસાય તો ફૂટી જાય. ત્યાંથી ફૂટે નહીં, ફૂટે નહીં એટલે અંદર ડેવલપ થયા કરે, સેપ્ટિક છે એ તો. લપકારા મારે પાક થાય એ લપકારા મારે, લપકારા મારે એટલે ઊંઘ ન આવવા દે. ઊંઘ ન આવે લપકારમાં એટલે પેલો વિકલ્પ એ આવે કે ચાલો આને ઉપકાર કર્યો, નહીં તો ઊંઘી ગયા હોત આપણે. પછી પ્રયોગ શરૂ કરો, બહુ મજા આવે. પીડાનું દુઃખ તો ન થાય પણ બહુ મજા આવે પ્રયોગ કરવાને. વેદના એવો વિષય છે. જેમ સ્પર્શાદીમાં પૂતગળનો અને પૂતગળમાં સ્પર્શાદીનો અનુભવ થાય છે, એટલે કે બંને એકરૂપ અનુભવાય છે. કેમ કે એક તો એકરૂપ છે જ, તેમ જ્યાં સુધી ભિન્ન છે એવા કર્મ ને નો કર્મમાં આત્માની ભ્રાંતિ થાય અને આત્મામાં કર્મ ને નો કર્મની ભ્રાંતિ થાય, બંને એકરૂપ ભાસે એટલે લાગે, લાગે એટલે અનુભવાય, ત્યાં સુધી તે જીવ અપ્રતિબુદ્ધ છે, ત્યાં સુધી તે અજ્ઞાની છે, ત્યાં સુધી એને સંસાર પરિભ્રમણ ચાલુ રહે એવી પરિસ્થિતિ છે. અને જ્યારે તે એમ જાણે કે આત્મા તો જ્ઞાતા છે, એમાં ફોટો પડે છે, બીજું કાંઈ નથી. કર્મનો કર્મનો એમાં ફોટો પડે છે અને કર્મ નો કર્મ પૂતગળના છે, જેનો ફોટો પડે છે એ પરિચિત છે. બાર પણ ફોટોગ્રાફીમાં જુઓ કે કોઈ કોઈનો ફોટો પાડે તો ફોટો જેનો પાડે છે એને ખબર નથી હોતી ઘણી વાર. એમ તો કોઈ ભાષણ આપે છે, પ્રવચન આપે છે, એ તો પોતાના વિષયમાં એકાગ્ર હોય, બોલતી વખતે જે વિષય એને કહેવો હોય એમાં એકાગ્ર હોય. ઘણા ફોટા પાડનારા ફોટા પાડે જુદા જુદા એંગલથી, એ ફોટો ત્યાં પડે એમાં આને કાંઈક ફેરફાર થઈ જાય છે, કાંઈ અસર થાય છે, કાંઈ એને કાંઈ લેવા દેવા જ નથી. તેમ ફોટાની ફિલ્મને સજ્જનો ફોટો પાડે છે એની સાથે કઈ લેવા દેવા નથી, છતાં પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધે જેવી આકૃતિ હોય એવી જ આકૃતિ ત્યાં ચિતરાઈ જાય છે. એ સ્વતંત્ર પૂતગળની રચના થવાનું એ સ્વતંત્ર પરિણમન છે. જેનો ફોટો પડ્યો છે એના કારણે ફિલ્મમાં નથી ને ફિલ્મના કારણે ફોટાને કે ફોટા પડાવનારને કંઈ લેવા દેવા નથી. બંને સાવ સ્વતંત્ર છે. ફિલ્મ ફાટી જાય તો ફોટાવાળાને કાંઈ થાય નહીં, હળગી જાય તો ફિલ્મ હળગી જાય તો, અને ફોટો જેનો પડાવ્યો છે એ મરી જાય તો ફિલ્મ એમને મરી જાય, ફોટા એમને મરી જાય, કાંઈ લેવા દેવા જ નથી. બે તદ્દન ભિન્ને ભિન્ને સ્વતંત્ર છે. એમ પોતે એમ જાણે કે હું તો જ્ઞાતા છું, માત્ર જાણનાર છું, જ્ઞાન માત્ર જ છું હું તો, નો કર્મ કર્મ જે કાંઈ જણાય છે પૂતગળના છે, આ આત્માને એને કાંઈ લેવા દેવા નથી. પોતાને પ્રતિબિંબની પર્યાય નહોતી, તે ઉત્પન્ન થઈ, ઉત્પન્ન થઈ તે ચાલી ગઈ, થઈને ગઈ, થઈને ગઈ, થઈને ગઈ, જ્ઞાનને શું થયું? જ્ઞાન છોરાણું, જ્ઞાન ફૂલાણું, જ્ઞાન નરમ ગરમ થયું, જ્ઞાનને શું થયું? કાંઈ થાય નહીં. તીવ્ર ઠંડીમાં જ્ઞાન ઠંડુ થતું નથી, તીવ્ર ગરમીમાં જ્ઞાનને ટેમ્પરેચર આવતું નથી. કેમ કે ટેમ્પરેચર શીતઉષ્ણની અવસ્થા જ્ઞાનને થવી જ અશક્ય છે. જ્ઞાનને થવી અશક્ય છે એટલે કે આત્માને થવી અશક્ય છે, છતાં અનુભવ કરે કે મને ઠંડી ગરમી લાગી એ મિથ્યા અનુભવ છે. જેમ અરીસામાં અગ્નિની જ્વાળા દેખાય છે ત્યાં એમ જણે કે જ્વાળા તો અગ્નિમાં જ છે, અરીસામાં નથી, નથી પેઠી, એવી એક્ઝેક્ટ રંગ આકાર બધું ફેરફારો બધા અરીસામાંથી આ કરે, છતાં અગ્નિ અગ્નિ છે, અરીસો અરીસો છે. એ ઝાડ અરીસામાં પેઠી નથી, અરીસામાં દેખાઈ રહી છે તે અરીસાની સ્વચ્છતા છે. અને ભ્રાંતિ એવડી મોટી થાય, બહુ મોટો અરીસો હોય તો એ ચીજ જ ત્યાં છે, હાથે ત્યાં અગ્નિ છે. વોલ ટુ વોલ હોય અરીસો તો ખબર ન પડે, સામે જે વસ્તુ પડી હોય એ વસ્તુ એટલે પણ હાથે એ વસ્તુ પડી છે એમ જ લાગે. શું કેમ કે એને જોવામાં નાને જોવામાં ફરક દેખાતો નથી, માટે છતાં બિલકુલ આ વસ્તુનો એક અંશ પણ ત્યાં નથી. કોઈ દ્રવ્યનો અંશ, કોઈ ગુણનો અંશ, કોઈ પર્યાયનો અંશ, બિંબના દ્રવગુણ પર્યાયનો કોઈ અંશ પ્રતિબિંબમાં નથી, દ્રવ્ય ગુણે કે પર્યાય ભિન્ને ભિન્ન છે, તદ્દન ભિન્ને ભિન્ન છે. હે, ભાષમાં આભાસના બદલે તમે પ્રતિભાસ કયો લ્યો ને, એક્ઝેક્ટ એવું જ છે. પ્રતિભાસ એટલે એક્ઝેક્ટ એવું છે, તો પણ ત્યાંનો દ્રવગુણ પર્યાયનો એક અંશ પણ અરીસામાં નથી. એવું જ જ્ઞાનને છે કે જે જ્ઞેયો જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે એ જ્ઞેયોનો કોઈ અંશ જ્ઞાનમાં નથી, જ્ઞાન જ્ઞાન જ છે. એવા ભિન્ન જ્ઞાનમય આત્માનો અનુભવ કરવો, એવા ભિન્ન જ્ઞાનમય આત્માનું જ્ઞાન કરવું તે શાસ્ત્ર સ્વાધ્યાયનું ફળ છે. શાસ્ત્ર સ્વાધ્યાયને આ સંબંધ છે. આ વાત સમયસારમાંના બંધધિકારમાં 373 ગાથામાં વાત કરે છે અમૃતચંદ્રાચાર્ય ટીકામાં 233 બંધધિકાર. 274 ગાથા છે, તો તેને પણ 274 ગાથા છે. હવે શિષ્ય પૂછે છે કે જીવને 11 અંગનું જ્ઞાન તો હોય છે, છતાં તેને અજ્ઞાની કેમ કયો? જે જીવને આ મંદ કસાયથી લબ્ધિ ઉત્પન્ન થઈ હોય એ 11 અંગ ભણી શકે. ઉઘાડની લબ્ધિ છે, ભણવા બે તો જિંદગી ટૂંકી પડે. કરોડો અબજો શ્લોક કેદી ભણે, લબ્ધિથી 11 અંગનું જ્ઞાન કરે. સામાન્ય સાંભળનારને ચમત્કાર લાગે, ઓહો કઈ જ્ઞાન છે. છતાં ભગવાન એને અજ્ઞાની કેમ કહે છે? આ પ્રશ્ન ઉઠાવ્યો છે. તો કે અભવ્ય જીવ પણ કરે 11 અંગનું જ્ઞાન. કોણ? અભવ્ય જીવ. આ ગાથામાં ટીકા કરનાર આચાર્ય દેવે બહુ જ ઊંડી વાત કરી છે કે એ પ્રથમ તો મોક્ષને જ અભવ્ય જીવ શ્રદ્ધ નથી શ્રદ્ધતો. એટલે પૂર્ણતાને શ્રદ્ધતો નથી. મુમુક્ષુતામાં જે ધ્યેય બાંધે પૂર્ણ શુદ્ધિનો, એ વાત જ એને હોતી નથી અભવ્યને. સમ્યક દર્શન હોતું નથી એ તો બરાબર છે, મોક્ષ હોતો નથી તો બરાબર, પણ એને પૂર્ણતાની શ્રદ્ધા નથી. આત્મા પૂર્ણ શુદ્ધ થઈ શકે એ વાતને એ શ્રદ્ધતો નથી. ધ્યેય બાંધી શકતો નથી, બાંધતો નથી, બાંધવા માગતોય નથી, ના જ પાડે છે. 11 અંગ ભીણ્યા પછી તે જુઓ આ કેવી ખૂબી છે. પ્રથમ તો મોક્ષને જ અભવ્ય જીવ નથી શ્રદ્ધતો, કેમ કે પોતે જ્ઞાનમય આત્માના જ્ઞાનથી શૂન્ય હોવાને લીધે. કારણ શું? કે જ્ઞાનમય એવો જે પોતાનો આત્મા છે એના એનું જ્ઞાન એનું શૂન્ય છે, ઝીરો છે. તેથી તે જ્ઞાનને પણ તે નથી શ્રદ્ધતો, અને જ્ઞાનને નહીં શ્રદ્ધતો તે આચારંગ આદિ 11 અંગરૂપ શ્રુતને શાસ્ત્રને ભણતો હોવા છતાં, 11 આચારંગ પેલું છે અંગ, ભણતો હોવા છતાં શાસ્ત્ર ભણવાનો જે ગુણ શું, તેના અભાવને લીધે જ્ઞાની નથી. એને શાસ્ત્ર ભણવાનો ગુણ ન થયો. 11 અંગના શાસ્ત્ર ભણવાનો ગુણ ન થયો. ગુણ શું છે? શાસ્ત્ર ભણવાનો ગુણ શું? કે જે ભિન્ન વસ્તુભૂત જ્ઞાનમય આત્માનું જ્ઞાન, તે શાસ્ત્ર ભણવાનો ગુણ છે. ચોખ્ખી વ્યાખ્યા કરે છે શું અમૃતચંદ્ર આચાર્ય. જ્ઞાનમ અશ્રદ્ધાનાચ આચારાંગાદિ એકાદશાંગ શ્રુતમ અભિધિયાનપિ શ્રુત અધ્યયન ગુણાનામ ગુણા અભાવાચ અભાવા ન જ્ઞાની સ્યાત. 100 કિલો ગુણ, એ ગુણ કયો? ખરેખર ગુણ તે કયો? 100 કિલ ગુણ, તે ખરેખર ગુણ કેવો? હં, ખરેખર શબ્દ લીધો છે, ગુજરાતીમાં નથી એનો અનુવાદ કર્યો. 100 કિલ એટલે ખરેખર 100 કિલ ગુણ શ્રુત અધ્યયનસ્ય યદ વિચિકિત વિવિક્ત વસ્તુભૂત જ્ઞાનમય આત્મજ્ઞાનમ, આ એનો ગુણ છે. શ્રુત અધ્યયનનો ગુણ ખરેખર શું? કે જે વિવિક્ત વસ્તુ, ભિન્ન વસ્તુ, વિવિક્ત એટલે ભિન્ન વસ્તુભૂત જ્ઞાનમય આત્મા આત્મજ્ઞાનમ, હું જ્ઞાનમય આત્મા ભિન્ન વસ્તુભૂત છું, એવો જે અનુભવ કરવો તે શાસ્ત્ર ભણવાનો ગુણ છે. શાસ્ત્ર ભણ્યા પછી આ ગુણ ઉત્પન્ન ન થયો તો અભવ્યની જેમ 11 અંગ સુધીનું જ્ઞાન નિષ્ફળ જાય, ભવ્યનું પણ જાય. અભવ્યનો તો દ્રષ્ટાંત છે, કેમ કે એમાં શંકા ન પડે. અભવ્ય છે એટલે શંકા કરવાની વાત નથી. તો કે ભલે એ અભવ્ય છે એટલે એને ગુણ નથી થતો, પણ ભવ્યને કાયદો તો એ જ લાગવો પડે છે કે જો એ શાસ્ત્ર ભણીને ભિન્ન જ્ઞાનમય વસ્તુભૂત આત્માનું જ્ઞાન ન કરે, અનુભવ ન કરે, તો એને શાસ્ત્ર ભણવાનો કોઈ ગુણ જ થયો નથી, એમ સમજવું. આશય સમજ્યો નથી, આશય ગ્રહણ થયો નથી. કદાચ ઉઘાડ જ્ઞાનમાં સમજ્યો હોય તો ગ્રહણ થવું એ બીજી વાત છે, સમજવું બીજી વાત છે, કેમ કે આ ચાર અંગ એટલે ઉઘાડ, અગિયાર અંગ એટલે ઉઘાડ ઘણો છે સમજવાનો, ગ્રહણ નથી કરતો. સમજવું એક સ્ટેજ છે, પહેલું સ્ટેજ છે, ગ્રહણ કરવું તે તેનું બીજું સ્ટેજ છે. સમજીને ગ્રહણ કરે તો સમજણ યથાર્થ, સમજ્યા છતાં ગ્રહણ ન કરે તો તે સમજણ અયથાર્થ. નાના બાળકને 500 રૂપિયાની નોટ હાથમાં આપો ને વાત કરતા કરતા એ ફાડી નાખે રમતો રમતો, દાંત કાઢતો કાઢતો, તો એ બાળકને તમે 2-3-4 વર્ષે નિશાળે બેહાડ્યો હોય તો પાંચડે મીંડે 500 એને ખબર પડે છે. એકડે મીંડે 1 મીંડા 100, બકડોને 2 મીંડા 200, પાંચડોને 2 મીંડા 500. પૂછો એને આ નોટમાં શું લખ્યું છે, તો કે 5 મીંડા 500. પાછો ફાડી નાખે, કેમ કે એને 500ની કિંમત સમજાણી નથી. એમ આત્માની વાત આચારંગાદિમાં આવી, આચારંગનું પહેલું સૂત્ર એ છે, જો એગમ જાણી સો સગમ જાણી, જેને આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યો. હું બાકી રાખ્યું નિગ્રંથ પર પ્રવચન છે, પણ એને ગ્રહણ ન કરી શક્યો, આત્માને જ્ઞાનવેદનને ગ્રહણ ન કરી શક્યો તો એ જ્ઞાન નકામું છે, નિષ્ફળ. દર્શન મોહ, દર્શન મોહ. જ્ઞાનનો ઉઘાડ એટલો બધો પરલક્ષી હોય, પણ દર્શન મોહથી અને વસ્તુ ગ્રહણ થતી નથી. એ આવરણ છે બધું, પોતાના સ્વરૂપને ગ્રહણ કરવામાં આવરણ કોનું, આડો કોણ આવે છે, એ મોહ આડો આવે છે. એટલે જ્ઞાનીઓ પોકારી પોકારીને કહે છે, મારા પણ કર્મમાં ક્યાંય તારો આત્માને છોડીને દેહાદિથી માંડીને કુટુંબાદિથી માંડીને કોઈ સંયોગ વિયોગમાં તો મારા પણ કર્મમાં, મારા પણ કર્મમાં, મારા પણ કર્મમાં આ તને મારા પણ નમો, તારા આત્માનું દર્શન થવા દેશે નહીં. સુખી વાત આ છે. પરમા પોતાપણું સાહિત્ય જ મોટો અપરાધ છે, મોટામાં મોટો અપરાધ. સામાન્ય લાગે તો પણ એની ગંભીરતા સમજવા જેવી છે. બંધ અધિકાર કા 274 ગાથા છે. જેમ અરીસામાં અગ્નિની જ્વાળા દેખાય ત્યાં એમ જણાય છે કે જ્વાળા તો અગ્નિમાં છે, અરીસામાં નથી. અરીસામાં દેખાઈ રહી છે, જેવી છે તેવી, પણ તે અરીસાની સ્વચ્છતા છે. પર્યાય કોની છે? અરીસાની છે, અગ્નિની બિલકુલ નથી. તે પ્રમાણે કર્મ નો કર્મ પોતાના આત્મામાં નથી બેઠા, કોઈ જ્ઞાનમાં બેઠા નથી. શરીરની પીડા જો જ્ઞાનમાં પ્રવેશતી શક્તિ હોય તો નરકની વેદનાનો હજી પણ અનુભવ ચાલુ જ રહે. 7મી નારકી સુધી જીવ અનંતવાર જી આવ્યો છે, અને બેહદ પાર નથી એવી વેદનાને ત્યાં વેદી છે. અત્યારે એનો એક અંશ પણ અનુભવમાં કેમ નથી? કે તેદી એમાં એનો પ્રવેશ નહોતો થયો. તેદી દુઃખી થયો ત્યારે મને થાય છે એવી ભ્રાંતિથી દુઃખી થયો હતો, અને અત્યારે પણ દુઃખી થાય તો મને થાય છે એની ભ્રાંતિથી દુઃખી થાય છે. વિજ્ઞાન કરે તો સુખી થતો થતો વિજ્ઞાને જ્ઞાન કરી શકે છે, સારું સારી રીતે જ્ઞાન કરી શકે છે સુખી થતો થતો. અને 903મું પત્ર જ કૃપાળુદેવે ભેદ જ્ઞાનનો એના ઉપર લખ્યો કે આ એક પીડા એવી ચીજ છે ને કે જીવના ઉપયોગને બાંધી રાખે છે. બાકી બીજી બધી પ્રતિકૂળતામાં જીવ કોઈને કોઈ યુક્તિથી ઉપયોગને બદલી શકે છે. કે ધણી મરી ગયો હોય તો સ્ત્રી એમ વિચારે કાંઈ નહીં, પૈસા જ મૂકી ગયો છે, છોકરો કાલ સવારે મોટો થઈ જશે, મારા કુટુંબીઓ તો આટલા બધા મારી પડખે છે, હું એકલી તો નથી, કાંઈ ને કાંઈ આધાર લઈ આધાર બુદ્ધિમાં એનું સ્થાન ફેરવી નાખે. એને જે આધાર બુદ્ધિ પહેલાં ધણીમાં હતી એ બીજામાં ફેરવી નાખે, સમાધાન કરી લે, અને દિવસો જતાં જાણે કાંઈ બન્યું જ નથી એવી પરિસ્થિતિમાં આવી જાય, માનસિક પરિસ્થિતિ બદલાય. પણ પીડા તો એ જ વખતે ઉપયોગને બાંધે, બીજે ઉપયોગ એને લઈ જવો હોય તો ન લઈ જઈએ, એવી પીડા થાય, દરરોજિયા ખાવા ખાવા માંડે, સહન જ ન કરી શકે. એને તમે મીઠાઈ આપો તો એ ખાવું જોવે, કે એને કોઈ ઉપયોગ એનો બદલવા માંગો તો બદલે, હાઈવેમાંથી નીકળી ન શકે. ત્યારે વિચારવાન જીવોએ એનો પણ ઉપાય શોધો, કે આનો કોઈ ઉપાય કરવો જોઈએ. જરૂરિયાત છે આપણી, પીડા ભોગવવી નથી એ આપણી જરૂરિયાત છે, બરાબર. જરૂરિયાત છે એ શોધક છે, ઇન્વેન્શન જે નવી શોધ થાય છે એની જન્મદાતા કોણ છે? જરૂરિયાત. નેસેસિટી ઇઝ મધર ઓફ ઇન્વેન્શન. એ જરૂરિયાતમાંથી આ જ્ઞાન ઊભું થયું છે કે જીવ જો જ્ઞાનમય આત્માના જ્ઞાનમય અનુભવમાં રહી જાય તો એ પીડાને પણ સુખી થતો થતો જાણી શકે. એટલું જ નહીં, પીડાને ભિન્ન રહીને જાણે ત્યારે એને વિશેષ પ્રકારે નિર્જરા નામ શુદ્ધિ વિશેષ નિર્મળતા આત્માને ઉત્પન્ન થાય, અને એ પીડાનો ઉદય વિશેષ આત્મશુદ્ધિમાં નિમિત્ત થઈને ઉપકારી થયો. શું થયો? ઉપકારી થયો. એટલે એ પ્રસંગ અધિક કલ્યાણકારી સમજાય છે. જે પ્રસંગને કોઈ જીવ કોઈ ઈચ્છતા જ નથી સંસારમાં, કે મારે પીડા ભોગવવી નથી, મારે પીડા ભોગવ. અરે કોઈ મુમુક્ષુને પૂછો કે ચાલો તમારો મોક્ષ થવાનો છે પણ વાયા સ્વર્ગમાં ને વાયા નરકમાં તમે શું પસંદ કરો? તાત્કાલિક તો થાય એવું છે નહીં, હજી એકાદ બે ભોગ કરવા પડે તો વાયા ક્યાંથી જવું છે? સ્વર્ગમાં પણ જવું પડે ને નરકમાં જવું પડે, તમે શું પસંદ કરો છો? તો કે ભાઈ સ્વર્ગમાંથી, વાયા સ્વર્ગમાંથી અમારે મોક્ષમાં જવું છે, વાયા નરકમાંથી નથી જવું. કેમ કે એની પ્રતિકૂળતા કલ્પી છે, મને પ્રતિકૂળતા થવાની છે એમ કલ્પ્યું છે, એમ છે નહીં. મારે મોક્ષમાં જવું છે, વાયા ગમે ત્યાં હોય એની સાથે મારે કાંઈ લેવા દેવા નથી. શીઘ્ર ક્યાંથી પહોંચાય એ વાત બધાને બતાવો. શું મોડું કરવું નથી મારે, પહેલી ટ્રેન કઈ મળે છે એ કયો? પહેલી ટ્રેન ન છોડવી, મારે છોડવી નથી, પહેલી ટ્રેન છોડવામાં મુશ્કેલી પડી. આપણે તો સોનગઢમાં એમની સ્થાપના કરી છે, ભાવિ તીર્થંકર તરીકે મહાપદ્મ નામના તીર્થંકર ની આપણે સ્થાપના કરી છે. નંદેશ્વર મંદિરમાં, નંદેશ્વર જિનાલયમાં. એ પેલા અવલોકન નું સ્ટેજ છે, પછી ભેદ જ્ઞાન નું સ્ટેજ છે. અવલોકન પહેલા પૂર્ણ શુદ્ધિનું લક્ષ્ય બાંધવાનું સ્ટેજ છે, એ પહેલા ઉદાસીનતાનું સ્ટેજ છે, અને એ પહેલા પરિભ્રમણની ચિંતન અને વેદનાનું સ્ટેજ છે. એ બધી વાત તો યોજનાબદ્ધ જે રીતે છે એ રીતે છે. તો જ્ઞાનીઓએ જે યોજના અનુભવથી વિચારીને અનુભવીને સ્પષ્ટ કહી છે, પછી એમાં બીજો ચીલો ચાતરવાનો પ્રશ્ન રહેતો નથી. કે હું જે માર્ગે ગયો, અનુભવથી સિદ્ધ થયેલો માર્ગ છે, એ માર્ગે તું હાલો આ, તારે બીજી મગજમારી કરવાની જરૂર નથી, માથાપતીથી છોડી દે તો. તે પ્રમાણે કર્મ નો કર્મ પોતાના આત્મામાં નથી પેઠા, નો કર્મ શરીરની પીડા આત્મામાં પેઠી નથી. હજી શરીર તો થોડુંક દૂર છે, કેમ કે પરમાણુ નીકળી જાય છે, પણ ચારિત્ર ગુણની જે રાગની પર્યાય છે, દુઃખની પર્યાય છે, દ્વેષની પર્યાય છે, આકુલતાની પર્યાય છે, નિગોદમાં પ્રચુર છે. એ કેવું છે? કેમ કે ત્યાં કશાય પ્રચુર છે. ધવલમાં એવો પાક છે, પ્રચુર કશાય કલંક. પણ એ કલંકનો ડાઘ પર્યાયની મર્યાદામાં છે, સ્વભાવની મર્યાદામાં પહોંચતો જ નથી. અનંતકાળ આ જીવ પોતાનો જીવ દરેકનો પરિભ્રમણ કરતો જીવ, કારણ કે ત્રસ પર્યાય મર્યાદિત છે, અનંતકાળ નિગોદમાં રહીને પ્રચુર કષાયને વેદવા છતાં પણ અત્યારે એનો એક અંશ અનુભવમાં નથી. કેમ કે એ એમાં પેઠો નહોતો. વિપરીત પર્યાય જીવનો વિભાવ પર્યાય પણ જીવના સ્વભાવમાં પ્રવેશ કરતો નથી, પ્રવેશ કરી શકતો નથી. એવું જે સ્વરૂપ અવ્યાબાદ રહે છે તે છે જીવ સ્વરૂપ. અવ્યાબાદ રહે છે તે છે જીવ સ્વરૂપ. બધાને બાદ કરતા અવ્યાબાદ રહે છે એ જીવનું સ્વરૂપ છે, એ જ પોતાનું સ્વરૂપ છે. તે પ્રમાણે કર્મ નો કર્મ પોતાના આત્મામાં નથી પેઠા. આત્માની જ્ઞાન સ્વચ્છતા એવી છે, આત્માની જ્ઞાનની સ્વચ્છતા એવી છે કે જેમાં અગ્નિનું પ્રતિબિંબ દેખાય, કષાયનું પ્રતિબિંબ પડ્યું, અંદર નથી જઈ શકતું. એ રીતે કર્મ નો કર્મ જ્ઞેય છે તે પ્રતિભાસે છે, જ્ઞાનના પડદા ઉપર એનું પ્રતિબિંબ પડે છે, અને એની પણ મર્યાદા જ્ઞાન વિશેષ સુધીની છે. એ ત્યાં ને ત્યાં જ્ઞાનની પર્યાયમાં પણ જ્ઞાન સામાન્યમાં એનો પ્રવેશ નથી, વિશેષમાં એનું પ્રતિબિંબ છે. સામાન્યમાં પ્રતિબિંબનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી, એટલા માટે એ સામાન્ય જ્ઞાનને આત્મા કહેતો છે. એ વેદન જ્ઞાન છે અને એને આત્મા કહેતો છે. એ જ આત્માની અનુભૂતિ છે, તે જ જ્ઞાનની અનુભૂતિ છે, અને જે જ્ઞાનની અનુભૂતિ છે તે આત્માની અનુભૂતિ છે. આપણે 15મી ગાથામાં આવી ગયું. એ રીતે કર્મ નો કર્મ જ્ઞેય છે તે પ્રતિભાસે છે, અને હું જ્ઞાન છું તેમ વિદાય છે, એવો જે ભેદ જ્ઞાન રૂપ અનુભવ, એવો જે ભેદ જ્ઞાન રૂપ વિચાર નહીં, એવો જે ભેદ જ્ઞાનનો વિકલ્પ નહીં, પણ એવો જે ભેદ જ્ઞાન રૂપ અનુભવ આત્માને કાં તો સ્વયંમેવ થાય, સંસ્કારી જીવ હોય તો કરે પોતાની મેળે, અથવા ઉપદેશથી થાય, એને કોઈ સત્પુરુષ જ્ઞાની મળે એના ઉપદેશથી થાય, ત્યારે જ તે પ્રતિબુદ્ધ થાય છે. જ્યારે એવો અનુભવ કરે ત્યારે જ પ્રતિબુદ્ધ થાય છે. એ અનુભવ કરવામાં પૂર્વ પર્યાયમાં બે પ્રકાર છે. સંસ્કારી જીવ છે એ સ્વયંમેવ કરી લે છે, બીજા જીવને કોઈનો ઉપદેશ મળે ત્યારે કરી શકે છે, એ સિવાય કરી શકતો નથી. હવે આ જ અર્થનું કળશ રૂપ કાવ્ય કહે છે, 21મો કળશ છે એ આ 19મી ગાથા ઉપરનો પદ છે. કથમપી લભંતે ભેદ વિજ્ઞાન મૂલામ અચલિતમ અનુભૂતિમ યેશ્વતો વા અન્યતો વા પ્રતિફલન પ્રતિફલન નિમગ્ન અનંત ભાવ સ્વભાવૈ મુકુરોવત અવિકારાઃ સતતમ શસ્તુ એવ. જે પુરુષો અર્થ છે, જે પુરુષો પોતાથી જ અથવા પરના ઉપદેશથી સ્વતઃ વા અન્યતો વા, એ વાત એમણે મૂળ ગાથામાં લીધી છે, ટીકામાં લીધી છે, કળશમાં પાછી ફરીને લીધી છે. કોઈને સ્વતઃ થાય છે પૂર્વે સત્પુરુષ પાસેથી સંસ્કાર જીલ્યા હોય તો, નિતર વર્તમાનમાં સત્પુરુષ વિના ન થાય. યોગ્યતા ચરમ સીમાએ પહોંચી હોય તો એનું દ્રષ્ટાંત સુગનિધિમાં છે કે વિકલ્પનું દુઃખ એટલું બધું લાગે કે આ વિકલ્પ નહીં મટે તો મારા પ્રાણ છૂટી જશે. મંદ કશાયના વિકલ્પ થાવ, તીવ્ર કશાયના. 6 કલાક પૂજા કરવા વાળો માણસ, યોગને ધ્યાનમાં 4 કલાકો સુધી બેસવા વાળા માણસ, શાસ્ત્ર સ્વાધ્યાય કરે તો આખો દિવસ શાસ્ત્ર સ્વાધ્યાય કરવા વાળો માણસ, વિકલ્પની અશાંતિથી થાકી ગયો. હવે આ વિકલ્પની આકુલતા નહીં મટે તો હું જીવી જ નહીં શકું, મારા પ્રાણ હવે છૂટી જશે. જે પ્રાણ છૂટવા સુધીની વેદના થઈ એમને, એ ચરમસીમાની યોગ્યતા પ્રાપ્ત થઈ. તો અંદરમાં અંતર્મુખની દિશા દિશા ન સૂજી, તે ન સૂજી, એ ગુરુદેવના પહેલું વ્યાખ્યાન સાંભળ્યું નહીં, દિશા પકડી ગણે, યોગ્યતા તૈયાર હતી એટલે પહેલા જ વ્યાખ્યાનમાં પકડી. અને એ પહેલા વ્યાખ્યાનમાં જ્યાંથી એમણે એ દિશા પકડી એ વચન ભેદ જ્ઞાનનું હતું કે જ્ઞાન અને રાગ જુદા છે. કેટલું વચન હતું ગુજરાતીમાં? જ્ઞાન અને રાગ જુદા છે. હાવ સાદી વાત લાગે, આપણે 1000 વાર સાંભળીએ છીએ, વાંચીએ. એણે શું કર્યું છે કે પોતાના જ્ઞાનને જોયું, પોતાના રાગને જોયો, બરાબર કે છે, અંતર મેળવણી કરી, પરિણમનમાં ઉપદેશને મીંઢવો. શું કર્યું? જ્ઞાનને રાગ જુદા છે એવો જે ઉપદેશ, એ ઉપદેશને એમણે મીંઢવ્યો. એમ રાગ પણ મારો ભાવ છે, જ્ઞાન પણ મારો ભાવ છે, જુદા કે છે? હા, અંદર બરાબર જુદા છે, બેની જાત એક સરખી દેખાતી નથી. વળી સામે જોયું જ્ઞાનને રાગ જુદા છે તો હા, એમ જ પરિણમે છે. એ કે છે નહીં, માત્ર વાત નથી, પરિણમન કરીને દેખાડે છે કે જ્ઞાનને રાગ જુદા છે. કહેનાર પણ કહેતી વખતે ભીંડ પડીને કે છે, એ જોયું અહીંયા એ મેળવું થઈ ગયું, વેદના આવડી ગયું, વેદનાને ચડી ગયા. સાંભળતા વેત વેદનાને ચડ્યા, બસ પછી કલાકોનું કામ હતું એમના માટે, નિર્વિકલ્પ થયું ગયું અને એ આત્માને શાંતિ પ્રાપ્ત થઈ. અને એ શાંતિથી જે તૃપ્તિ આવી આત્માને, તૃપ્ત તૃપ્ત થયો આત્મા, પ્રદેશે પ્રદેશે થયો, ત્યારે એમની અશાંતિ ગઈ. ત્યાં સુધી અશાંતિ જાય એવું નહોતું. આત્માની શાંતિ વિના અશાંતિનો નાશ થવાનો કોઈ ઉપાય નથી. આત્મશાંતિ ઉત્પન્ન થાય તો જ અશાંતિનો નાશ થાય, ત્રણેય કાળે આ એક જ ઉપાય છે. સુખનું વેદન, બીજો કોઈ એનો ઉપાય ઓલ્ટરનેટિવ કોઈ છે નહીં, વિકલ્પ જ નથી. જે પુરુષો પોતાથી જ અથવા પરના ઉપદેશથી કોઈ પણ પ્રકારે, એટલે યથાર્થ પ્રકારે, કોઈ પણ પ્રકારે એટલે ગમે તેમ કરીને, એ મૂળ વસ્તુને વિધિમાં આવી જાય. શું ભેદ વિજ્ઞાન જેનું મૂળ ઉત્પત્તિ કારણ છે એવી અવિચળ નિશ્ચળ પોતાના આત્માની અનુભૂતિ, કોઈ પણ પ્રકારે અનુભૂતિને પામે છે એમ ન કીધું. જેનું મૂળ ભેદ વિજ્ઞાન છે, જેની ઉત્પત્તિનું મૂળ ભેદ વિજ્ઞાન છે. શું ભેદ વિજ્ઞાન મૂલામ સમાસ કર્યો છે, ભેદ વિજ્ઞાન મૂળ છે એટલે ભેદ વિજ્ઞાન જેની ઉત્પત્તિનું મૂળ છે એમ છે. ભેદ વિજ્ઞાન જેનું મૂળ ઉત્પત્તિ કારણ છે એવી અવિચળ નિશ્ચળ પોતાના આત્માની અનુભૂતિને પામે છે તે જ પુરુષો દર્પણની જેમ પોતામાં પ્રતિબિંબિત થયેલા આનંદ ભાવોના સ્વભાવથી નિરંતર વિકાર રહિત હોય છે. તે જ જીવો, તે જ પુરુષો જેમ દર્પણ નિર્વિકાર રહે છે, ગમે એવી ચીજ એની સામે આવે નહીં, મેલી અરીસામાં ડાઘ નહીં લાગે, ડાઘી ચીજ આવે, મેલું કપડું આવે, ગંદકી આવે અરીસામાં દેખાય, અરીસો ગંદો નથી થતો. જેમ તે અરીસો નિર્વિકાર, દર્પણ નિર્વિકાર રહે છે તેમ જ્ઞાનમાં જે જ્ઞેયોનો આકાર પ્રતિભાસે છે, એટલે જેવો છે એવો જ દેખાય છે, પ્રતિભાસે છે, તેમનાથી રાગાદી વિકારને તે પ્રાપ્ત થતા નથી. નિગોદના વિભાવને, મલિનતાને, જ્ઞાને તે વખતે જાણ્યું, ભ્રાંતિથી મને થાય છે એમ અનુભવ્યું, તો પણ અશક્ય છે કે જ્ઞાન એનાથી ખરડાઈને મેલું થાય. જ્ઞાન જ્ઞાન જ રહ્યું, જ્ઞાન મેલું નથી થયું, કરી શકાતું પણ નથી. આમ તો જોવે એટલી વાત છે, જોવે એટલી જ વાત છે, કેમ કે વસ્તુ એમ જ પડી છે. જ્ઞાન શુદ્ધ જ છે, એકાંત શુદ્ધ છે, એકાંત શુદ્ધ વેદન સ્વરૂપ છે, અનુભૂતિ સ્વરૂપ છે, અને એ પ્રત્યક્ષ જ છે. અનુભૂતિ પોતાના પ્રત્યક્ષ વેદનને જોવે એટલી વાર છે, વિચારમાં વસ્તુ પરોક્ષ છે, જોવામાં પ્રત્યક્ષ છે, બસ આટલી જ વાર છે. આથી વધારે દૂર નથી વસ્તુ, આથી વધારે દૂર નથી. કોઈ કોઈ વાર એવી ચર્ચા થાય છે કે ભાઈ જ્ઞાની છે એ અનેક પ્રકારના વિભાવોમાં પરિણમતા નજરે દેખાય છે, પણ એમની પાસે જ્ઞાન દશાની પરિણતિ હોવાથી વાંધો આવતો નથી. પણ અમે શું કરીએ, અમે રહ્યા અજ્ઞાની, અમે તો હજી મુમુક્ષુ છીએ, અમે તો વિભાવમાં પરિણમીએ છીએ ત્યારે કાંઈ અમને ભાન રહેતું નથી. પાછળથી વિચાર આવે કરે આવા ભાવ કેમ થયા, કરવું શું, કંઈ આધાર નથી. શું તને જ્ઞાની કહે છે કે તને આધાર ગોતી દઈએ, બોલ, તારે આધાર લેવો છે, હા લેવો છે તો ગોતી દઈએ તને, કે તારા જ્ઞાન સામાન્યની પરિણતિ અંદર ચાલુ જ છે, તો તું વિભાવમાં બહુ તન્મય થયો છો એટલે એ તિરોભૂત થઈ છે, તને દેખાતી નથી. પણ એનો અર્થ એમ કે નથી એમ નથી. ગુરુદેવ બહુ સરસ દ્રષ્ટાંત આપતા કે સો માણા જમવાના હોય અને લાપસીનું આંધણ મૂક્યું હોય, લાપસી બનાવે ને ત્યારે ગરમ પાણીમાં લોટને ગરમ કરે, બફાઈ જાય લોટ ગરમ પાણીથી, પછી બહાર કાઢી લે અને એમાં ઘી નાખીને, ગોળ નાખીને ચોળે, કે ઘીને ખાંડ નાખીને ચોળી નાખે લાપસી, પણ એને ગરમ પાણીમાં બાફે, ફદફદિયા પડતું પાણીમાં, એટલે પાકી જાય, અનાજ રોડ પાકી જાય. શ્રીલેશભાઈ રસોઈ આવડે છે પણ મને થોડું થોડું ડાપણ છે. મીતા બન ગયા પછી ખવડાવતા હતા રસોઈ કરી કરીને. બહુ એની અંદર ભીના લાકડા હોય, પેલા તો લાકડાના ચૂલા ઉપર નીચે લાકડા નાખીને જ બધું આવી લાપસે કરતા હતા. ધુમાડો એટલો બધો થાય, મોટો આવડો મોટો ટોપીઓ હોય, માણાની લાપસી હોય તો પેલું તો આંધણનું એવડું જ મોટું હોય ને, એ તો પેલું દેખાય જ નહીં. ધુમાડા આડે તપેલું ન દેખાય એવડું મોટું, એટલો બધો ધુમાડો થાય. ચોમાસું હોય, લાકડા ભીના થઈ ગયા હોય, ઘરમાં ભેદ લાગી ગયો હોય, જલ્દી હળગે નહીં, ધુમાડો કરે, ભેદનો ધુમાડો થાય. અને હોમણાની રસોઈનું તપેલું ન દેખાય, એટલે તપેલું નથી, એ તપેલું છે ત્યાં. એમ તને તારી જ્ઞાન પરિણતિ દેખાતી નથી એટલે નથી, એમ નથી. શું આધાર લે એનો? શુદ્ધ જ્ઞાન છે. કેવું? એકાંત શુદ્ધ અનુભૂતિ સ્વરૂપ જ્ઞાન છે અને એ પ્રત્યક્ષ છે. જોવાની જરૂર છે. જ્ઞાન વિશેષને પાછું વાળીને જ્ઞાન સામાન્ય ઉપર લઈ જાય અને જોતું જોવે છે. જ્ઞાન વિશેષ છે એ કામ, જ્ઞાન વિશેષનું જોવાનું કામ છે. વેદન કરવાનું જ્ઞાન કામ જ્ઞાન સામાન્યનું છે. એક જ બંનેથી ને એક પર્યાય છે. તું તારીને તારી, તારાને તારામાં તું જો તો તને તને આધારભૂત જ્ઞાન પરિણતિ એટલે આત્મા, જ્ઞાન પરિણતિ એટલે આત્મા, એનો આધાર તને મળી જશે. આ વાત સાંભળતા આનંદ આવવો જોઈએ. હે, મારે આધાર લેવાની વાત મારી પાસે છે? હું અત્યાર સુધી એમ માનતો હતો કે જ્ઞાનીને જ્ઞાન પરિણતિ છે, મારી પાસે ક્યાંય છે જ નહીં કે નહીં. જ્ઞાની કહે છે આનંદો આનંદો છે તમારી પાસે, પણ પ્રગટ જ છે આત્મા, પ્રગટ જ છે, ક્યાંય ભાગી ગયો નથી. એવી વાત છે. પંદર ગાથાથી એ વાત ઉપાડી છે જ્ઞાન સામાન્યને. જ્ઞાનની અનુભૂતિ તે આત્માની અનુભૂતિ, આત્માની અનુભૂતિ તે જ્ઞાનની અનુભૂતિ છે, બીજું કાંઈ નથી. અને સિદ્ધ ભગવાન જ્ઞાન વેદનને જ વેદે છે. ત્રિકાળીને તો કોઈ વેદી જ શકતું નથી, તો અવલંબનનો વિષય છે. વેદનનો વિષય થોડો છે. અને નિગોદનો જીવ પણ એને જ વેદે છે. બધા જીવ જ્ઞાનથી જ્ઞાનને વેદે છે અને બીજી રીતે વેદન થવું જ કરવું જ અશક્ય છે. વાત રહી સામાન્યને પકડવાની જ્ઞાન વિશેષથી, એટલી જ વાત છે. જોવાની વાત છે, ચાલુ છે અંદર. સ્વસંવેદન લાવવું નથી, સ્વસંવેદન અનુભૂતિ સ્વરૂપ જ આત્મા છે, જો એટલી જ વાર છે, બીજી વાર નથી. તું તને જો, તું તને જો, એટલે પેલા જ્ઞાનીને જોવે છે એવી રીતે, પછી પોતાના આત્માને જોવે છે. કેમ કે ત્યાં એને એ વાત વધારે સ્થૂળ ભાવે પણ પકડવાનો એક પ્રસંગ મળે છે. બોલો, વધારે સૂક્ષ્મ છે અંદર. જ્ઞાનમાં જે જ્ઞાનીઓના આકાર પ્રતિભાષે છે તેમનાથી રાગાદી વિકારને જે પ્રાપ્ત થતું નથી જ્ઞાન, માટે તેને જુદો પાડીને રાગાદી ભાવોને ભિન્ન જાણીને ભિન્ન અનુભવવા, એ સ્વાનુભવ નિર્વિકલ્પ સ્વાનુભવનું મૂળ કારણ છે. મૂળ કારણ છે અને એકમાત્ર કારણ છે. એ સિવાય બીજું કોઈ કારણથી અનુભૂતિ ઉત્પન્ન થતી નથી. એટલે પૂર્વની યોજના પ્રમાણે ભેદ જ્ઞાન સુધી પહોંચવું જોઈએ તો જ અનુભવ થાય. એ 21મો કળસ પૂરો થયો. હવે શિષ્ય પ્રશ્ન કરે છે, 20મી ગાથાનો મથાળો છે, કે એ પ્રતિબુદ્ધ કઈ રીતે ઓળખી શકાય, એનું ચિહ્ન તો બતાવો, લક્ષણ તો બતાવો, કે અજ્ઞાનીને ઓળખવો કેવી રીતે? અમારે આ જ્ઞાની છે કે અજ્ઞાની છે, વાતો કરે છે, જ્ઞાની છે જ્ઞાની છે જ્ઞાની છે, અમને કેમ ખબર પડે? એનું લક્ષણ તો બતાવો, એવો પ્રશ્ન ટીકાકાર આચાર્ય ઉઠાવ્યો કે નનુ કથમ અયમ અપ્રતિબુદ્ધો લક્ષ્યેત. તો કે છે કે અહમ એદમ એદમ અહમ અહમ એદમ અસ્મિ અથિ મમ એદમ અણમતમ પરદવ્યમ સચિત અચિતમ તમી સંભા. શું કે છે? એકવીસ અને બાવીસ ત્રણ ગાથા સાથે છે, કેમ કે ત્રણ કાળ એવા છે ને, વર્તમાન ભૂત અને ભવિષ્ય. અસીમમ પૂર્વ ભેદમ એદસમ અહમ પી આસી પૂર્વમ હિ હોઈદિ પુણો મમેદમ એદસમ અહમ હિ હોસામિ એ તું અસંભુદમ આદ વ્યપમ કરેદી સમૂઢો ભૂદત્થમ જાણતો ન કરેદી ભૂતમ અસમૂઢો. ગાથા છે. હું આ અને આ હું, હું છું આનો અને આ છે મારું, જે અન્ય કોઈ પરદ્રવ્ય મિશ્ર સચિત અગર અચિત વા હતું મારું આ પૂર્વે, હું પણ આનો હતો ગતકાળમાં, વળી આ થશે મારું અને હું આનો થઈશ ભવિષ્યમાં. અયથાર્થ આત્મવિકલ્પ આવો જીવ સમૂઢ આચરે. મૂઢ જીવ છે એ પરદ્રવ્યમાં વર્તમાન ભૂત અને ભવિષ્યમાં પોતાપણાનો વિકલ્પ આદરે છે, આ એનું લક્ષણ છે. પરમાં પોતાપણું કરતો હોય તો સમજવું કે અજ્ઞાની છે, અને પરમાં પોતાપણું ન કરતો હોય, ન અનુભવતો હોય તો તે જ્ઞાની છે. ભૂતાર્થને જાણેલ જ્ઞાની, પોતાના ભિન્ન સ્વરૂપ ભૂતાર્થ સ્વરૂપ છે એને જાણનારો જ્ઞાની એ વિકલ્પ નહીં કરે, એને એવો વિકલ્પ ઉત્પન્ન થવાનો નથી. અનુભવથી ભિન્ન જાણ્યું છે. દત્તક લીધેલા છોકરાએ જાણ્યું કે આ ખરા મારા મા બાપ નથી, એ ગમે એટલો પ્રેમ કરે તો એનું જ્ઞાન બદલાઈ જાય નહીં, બદલાઈ જાય ન બદલાઈ જાય, કેમ કે એને હકીકત જાણી લીધી. એમ ભિન્ન છે એને ભિન્નપણે જાણી લીધા, એ વ્યવહાર કરશે, બોલે એમ કે મને તાવ આવ્યો છે, કઈ એવી ભાષા ન કરે કે આ શરીરની પર્યાય ઉષ્ણો થઈ છે અને મારું જ્ઞાન માત્ર ભિન્ન રહીને જાણે છે, એવું ન બોલે. કઈ બોલે એમ જ બીજાની જેમ જ બોલે કે મને તાવ અત્યારે આટલો છે. ભાષા વ્યવહાર નહીં હોય પણ જ્ઞાન પરિણામે નિશ્ચય રૂપે એ શરીરની પર્યાય છે, આત્માને કાંઈ લેવા દેવા નથી, આત્માને કોઈ તાવ આવતો નથી. બસ આવું જે એકત્વપણું થાય છે તે અજ્ઞાનીનું લક્ષણ છે, એમ ત્રણ ગાથાના વિસ્તારથી એ વાત કરી. એના માટે ત્રણ ગાથા કરી, પછી એનો ઉપદેશ આપશે કે કેવી રીતે અજ્ઞાન છોડવું. 23, 24, 25માં આવી શકે.